તારીખ 13-8-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 297
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 609માં પત્ર ચાલે છે પાનું 470 11મો પેરેગ્રાફ છે વાત ચાલે છે કે એક તો જીવને યથાર્થ સત્સંગ પ્રાપ્ત થવો દુર્લભ છે. એ પ્રાપ્ત થયા પછી ઓળખાણ થવી ઘણી દુર્લભ છે. ઓળખાણ થવામાં કેવળ બુદ્ધિની દોડ કામ આવતી નથી. ઓળખાણ થવા માટે યોગ્યતા જોઈએ. ઓળખાણ ભલે સત્પુરુષની કરવી છે પણ યોગ્યતા એમાં પોતાની જોઈએ. જેમ હીરાની પરખ ઝવેરી જ કરી શકે છે, લેમેન કરી શકતો નથી, સામાન્ય માણસ નથી કરી શકતો, એવી રીતે 674 પત્રમાં એમ કહેશે આગળ કે નાનીની ઓળખાણ કોણ કરી શકે કે જેને દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ હોય, સાચી મુમુક્ષુતા, યથાર્થ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ હોય અને એ મુમુક્ષુ પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની યોગ્યતાવાળો હોય, એટલે અમલીકરણમાં આવેલો હોય અને ત્યાર પછી જેને અંતરાત્મવૃત્તિ જાગી હોય. અંતરાત્મવૃત્તિ એટલે અંતર્મુખ થવાની આત્મવૃત્તિ જેને જાગી હોય અને જે અંતર્મુખ થવાનો ઉપાય કે વિધિને શોધતો હોય એવો મુમુક્ષુ સત્પુરુષના સાનિધ્યમાં આવે ત્યારે એ અંતર્મુખ થવાની વિધિ જે જ્ઞાનીના વચનોમાં પ્રકાશિત થતી હોય છે એના ઉપર એનો ખ્યાલ જાય છે. આવી યોગ્યતા ન હોય ત્યાં સુધી એ કહે છે તો પણ ખ્યાલ જતો નથી. આમ તો એક પત્રમાં બહુ સ્પષ્ટ કહ્યું છે એમને કે જ્ઞાનીના વચનો પ્રગટ આત્મસ્વરૂપને બતાવનારા ગમે તેટલા સ્પષ્ટ હોય તો પણ જેણે આજ્ઞાંકિતપણે સત્સંગને ઉપાસ્યો નથી તેને તે વાત સમજમાં આવતી નથી. યોગ્યતા માટે ઘણી ઘણી વાતો લખી છે. મુમુક્ષુની ભૂમિકાની યોગ્યતા અયોગ્યતાની સેંકડો પડખાથી ચર્ચા કરી હોય તો એ કૃપાળુ દેવ છે. બાકી જે જીનાગમને વિશે મુખ્ય વાત મોક્ષ માર્ગની રહી છે અને જ્ઞાન દશાની ચર્ચા ઘણી આવે છે, મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા વિશેષ કરીને કૃપાળુ દેવના વચનોમાં આવી છે. કેમ કે એમને મુમુક્ષુઓ સાથે તથા પ્રકારે તત્વચર્ચા કરવાનો યોગ હતો, તેથી મુમુક્ષુ જીવો માટે ખૂબ પ્રયોજનભૂત વિષય થઈ પડે છે અથવા મુમુક્ષુ એ પોતાના પરમ પ્રયોજનભૂત વિષય તરીકે એ વિષયની અંદર ઊંડા ઉતરવું રહે છે. એટલે ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહાપુણ્યના યોગે ઓળખાણ થાય, ઓળખાણ થઈને નિશ્ચય થાય કે નિર્ધાર થાય કે નક્કી આમ છે, એ ઉપરાંત ખાતરી થાય એ જીવે વ્યવસાય નામ સાંસારિક પ્રવૃત્તિનો સમય ઘટાડવો, સાંસારિક પ્રવૃત્તિનો રસ પણ ઘટાડવો, પ્રવૃત્તિ પણ ઘટાડવી અને સત્સંગ માટે વિશેષ સમય ફાળવવો. અંદરમાં દરેક પ્રસંગે કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે પોતાના દોષ તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. તીક્ષ્ણ એટલે બારીક, એટલે બારીક સૂક્ષ્મ દોષ પણ પકડાય. સ્થૂળ જ્ઞાન હોય તો સ્થૂળ દોષ પકડાય, સૂક્ષ્મ ન પકડાય. સૂક્ષ્મ જ્ઞાન હોય તો સ્થૂળ સૂક્ષ્મ બધા જ પકડાય. જોઈને પરીક્ષણ કરવા, જોવાથી એ પરીક્ષણ થાય છે, એટલે જોઈને પરીક્ષણ કરવા, એ પરીક્ષણ કરવાનો અમોઘ ઉપાય છે. અને તે સત્સંગને અર્થે, અહીં સુધી આપણે ચાલ્યું સવારે, તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. એટલે કોઈ એવો અંતરાય નાખે કે જ્યાં પ્રાણનું પણ જોખમ હોય, કેવું તો સ્વીકારેલું, કાંઈ વાંધો નહીં. સત્સંગ પ્રાપ્ત કરવા જતાં કદાચ પ્રાણ ગુમાવવા પડે તો એ એક મોટો ગૌરવનો વિષય છે. જેના ધન ભાગ્ય હોય એને એવું મૃત્યુ મળે કે સત્સંગને માટે પ્રાણ ગુમાવવાના, એમાંથી તો કાંઈ બિલકુલ એક અંશે પણ ભય પામવા જેવું નથી. એવો યોગ ક્યાંથી મળે? આખી તો પ્રાણ જવાના છે ત્યારે જવાના જ છે, તો આયુષ સ્વરૂપથી કોઈ રોકી શકવાનું નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. ખુદ તીર્થંકર પરમાત્મા પોતાના આયુષમાં ફેરફાર નથી કરી શકતા, તો બીજાના આયુષની ક્યાં વાત કરી? ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ, પ્રથમ તીર્થંકર, અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનું 72 વર્ષનું આયુષ, ફક્ત ક્યાં 84 લાખ પૂર્વ, અબજો ને અબજો વર્ષ, ક્યાં 72 વર્ષ. પૂર્વકર્મ અનુસાર છે, એમાં કોઈ ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી, પોતાનો પણ નહીં. કેમ કે ઉદયમાન છે, જે કર્મ ઉદયમાન હોય એમાં ફેરફાર ન થાય. ફેરફાર શેમાં થાય? ઉદયમાં આવ્યા પહેલામાં. એ સિવાય ફેરફાર, ઉદયમાં આવી ગયા પછી ફેરફાર ન થાય. એ યોગ સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ કરતાં અધિક કોઈ વાત નથી. જગતમાં કોઈ પ્રસંગ નથી, જગતમાં કોઈ પદાર્થ નથી. સ્નેહ એટલે અહીંયા રાગ, અધિક રાગ ક્યાંય કરવા જેવો નથી. સત્સંગ પ્રત્યેનો અનુરાગ વિશેષ હોવો જોઈએ, એ બધો એથી ઓછો હોવો જોઈએ. તેમ એટલે એ ઉપરાંત પ્રમાદે કે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. પ્રમાદ શિથિલતા, પ્રમાદ પોતે જ શિથિલતા છે. આપણે ચર્ચા ચાલી ગઈ ગઈકાલે, એ શિથિલતા છે, એ હળવાશથી લેવા જેવો વિષય નથી. એ રુચિ વિપરીત છે એમ બતાવે છે. અરુચિનું સૂચક છે પ્રમાદ છે. રુચિવાળાને તો લગ્ન લાગ્યા વિના એ ધીમો ધીમો ન ચાલે, કેમ કે એને ઘણું કામ બાકી છે એવું ભાન હોય છે. પ્રમાદે અથવા રસગારવાદી દોષે, રસગારવ એટલે શું? પંચેન્દ્રિયના વિષયમાં વિશેષ રસ હોવાને લીધે એ દોષ છે, પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. જેને રસ અને રુચિ અનાત્મ પદાર્થોમાં વધારે છે, અનાત્મ પદાર્થ બે જાતના છે, સચેત અને અચેત બે. જે કુટુંબ પરિવારના સભ્યો છે એ પણ અનાત્મ પદાર્થ છે, પોતાનો આત્મા નથી. અને પંચેન્દ્રિયના વિષયો, અનુકૂળતાના સાધનો, એમાં જેને વધારે રસ હોય એનો પુરુષાર્થ તીવ્ર થઈ શકે નહીં. પુરુષાર્થ નામનો જે આત્માનો ધર્મ છે એ મંદ થઈ જાય છે. આત્મકલ્યાણ અર્થે મંદતાને પામી જાય છે. અને સત્સંગ ફળવાન થતો નથી. પરિણામ શું આવ્યું કે પ્રમાદ અને રસગારવતાને લીધે સત્સંગ નિષ્ફળ જશે. મોટી વાત તો એ છે કે દુર્લભમાં દુર્લભ એવી જે ચીજ અથવા આત્મકલ્યાણકારી પરમ કલ્યાણકારી એવો જે સત્સંગનો યોગ એ નિષ્ફળ જશે. બહુ મોટું નુકસાન જાય એમ કહેવું છે, બહુ મોટું નુકસાન જાય. એમ જાણીને પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં, આ જાણવાનો ફાયદો શું કે પુરુષાર્થ વધે. સ્વલક્ષે આ પ્રકારે સમજવામાં આવે તો પુરુષાર્થ ઉગ્ર થયા વિના રહે. એ રીતે આ પેરેગ્રાફમાં સત્સંગનું મૂલ્ય પ્રાણ કરતાં પણ અધિક છે એમ કૃપાળુ દિવસ ઠાયકું છે. કોઈ અતિશયોક્તિ નથી કરી, જરા પણ અતિશયોક્તિ નથી કરી, કેમ કે એનું ફળ એટલું મોટું છે. પ્રાણ તો એક વખતનો વિષય છે, આ તો અનંતકાળની કમાણી કરવાની વાત છે. કેવી સરસ તક ગણવી જોઈએ કે જો મનુષ્ય ભવના થોડા એક દિવસો અથવા મહિનાઓમાં યથાર્થ પ્રકારે એક લયે જો નિજ હિતને ઉપાસવામાં આવે તો અનંતકાળને કમાણી થાય. કેવડી મોટી તક ગણાય કયો છે, સવારે વાત થઈ ને પ્રીમિયમનું કમિશન, પ્રીમિયમ અને જેને કિંમત આપે છે એ વસ્તુ, ત્રણેય એક સાથે તમારું જાવ, ત્રણમાંથી એક ચીજ નહીં. એવી મોટી વાત છે. યથાર્થ પ્રકારે જો જીવને મૂલ્યાંકન આવે તો પહેલા પગથિયે એટલી જ જરૂર છે, પછી પરિણામ બધા ઓટોમેટિક છે. પુરુષાર્થમાં પુરુષાર્થ કરવો પડતો નથી, પુરુષાર્થ થઈ જાય છે. વિજયભાઈ, પુરુષાર્થ કરવો પડતો નથી અને કરવો પડે એનું નામ પુરુષાર્થ નહીં. જે જ્ઞાનથી વીર્યનો ઉછાળો આવે, શું સહેજે સહેજે, એનું નામ પુરુષાર્થ છે. કરવો પડે એનું નામ પુરુષાર્થ, તાણી ખેંચીને કરવો પડે એ તો પરાણે પ્રીત કરવા જેવી વાત છે, થાય નહીં કોઈ દિવસ. જેને આત્માનો પ્રેમ જાગ્યો એનો પુરુષાર્થ આત્મા પ્રત્યે ન વળે એ વાત રહેતી નથી. અને એ તો ગુણનો પ્રેમ છે, અનંત ગુણનું નિધાન છે અંદરમાં. આત્મા એટલે અનંત ગુણનું નિધાન છે. ગુણનો પ્રેમ હોય એને એ ગુણ પ્રગટવાનો પુરુષાર્થ સહેજે સહેજે ન ચાલે એવું કોઈ દિવસ બને જ નહીં. અને એવી રીતે જેનો પુરુષાર્થ ચાલે એનો મોક્ષ સમીપમાં હોય એમ જ સર્વજ્ઞના જ્ઞાનમાં હોય. સર્વજ્ઞના જ્ઞાનમાં બીજી રીતે હોય નહીં. માટે સર્વજ્ઞના જ્ઞાન સાથે પુરુષાર્થને મેળ નથી. એ નથી સર્વજ્ઞને સમજતા કે નથી પુરુષાર્થને સમજતા, એમ કે. આ બહુ મોટો વિવાદાસ્પદ વિષય થઈ પડ્યો છે તત્વજ્ઞાનીઓમાં પણ. બારમું, સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ. સત્સંગની ઓળખાણની વાત કરીને સત્સંગની ઓળખાણ જીવને થવી દુર્લભ છે. ત્યાં નીચે બીજે તો લીધું કે આ જ સત્સંગ અથવા સત્પુરુષ છે. એટલે આ તો ચોખ્ખું લખ્યું સત્સંગ એટલે, ઉપર એટલે શબ્દ અધ્યાર રાખ્યો હતો. સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થઈએ, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો. નિરંતર યોગ રહેવો બહુ મુશ્કેલ છે. કેમ કે સત્પુરુષના પૂર્વકર્મ અને જેને સત્પુરુષના યોગમાં નિરંતર રહેવું છે એના પૂર્વકર્મ બે જુદા જુદા છે. એટલે બેના બેને ઉદય જુદા જુદા આવે. એક સરખો ઉદય હોય તો સાથે રહી શકે ને. એના પૂર્વકર્મ જુદા જુદા છે. તીવ્ર ભાવનાવાળાની વાત જુદી છે કે એ ઉદયને ફેરવે છે, પણ ઉદયમાં ન આવ્યો હોય ત્યાં સુધી ફેરફાર ત્યાં સુધી થાય, ઉદયમાં ન આવે ત્યાં સુધી. એ પહેલાં તો જે હોય એ ચાલુ હોય તો એમાં કાંઈ ફેરફાર થાય નહીં. જી એમાં એવું છે, અહીંયા જે મુદ્દો છે એ યોગ એટલે સંયોગ નિરંતર રહેવા સંબંધીની વાત છે. પછી પરોક્ષ હોય તો માથે રાખે ને પ્રત્યક્ષ હોય તો જ માથે રાખે, એટલે એ તો કાંઈ પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે કે જેને નિરંતર સત્પુરુષના યોગમાં રહેવું હોય એને પણ તથા પ્રકારનો પૂર્વકર્મનો ઉદય જરૂરી છે તો જ રહી શકે ને, નહીતર ન રહી શકે. કેમ કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ક્ષેત્રાંતર થવામાં પૂર્વકર્મ નિમિત્ત છે, ઉદય નિમિત્ત છે. નાની ને એવા ઉદય આવે કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર બીજા જાય, સાથે જવું હોય એનો મેળ ખાય નહીં. અને એક સાથે ક્ષેત્રમાં આવે તો કાં પોતાને જવાનો ઉદય આવી જાય. એમ નિરંતર યોગ રહેતો ન હોય તો શું કરવું? કે તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, જે પ્રત્યક્ષ યોગમાં જે ઉપદેશ પોતાને મળ્યો છે, પોતાને લાગુ પડે એવો ઉપદેશ મળ્યો છે, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણીને વિચારવો. મારી સામે બેઠા બેઠા મને કહે છે એમ વિચારવો. અત્યારે આપણે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય કરીશું તો એ આપણને સામે બેસીને આપણને જ આજ્ઞા કરે છે. આ શબ્દો મારા માટે લખાયેલા છે એમ લાગવું જોઈએ અને એમ ભાસવું જોઈએ. ભલે તે દિવસે ગમે તેના માટે લખ્યા હોય, મને તો એમ લાગે છે કે મારા માટે લખ્યા છે. એ જીવ એને અંગીકાર કરીને પરિણમી જાય. એવું લાગે ત્યારે એ જીવ અંગીકાર કરીને ચોક્કસ પરિણમી જાય. આ તો 100 વર્ષનું છેટું પડ્યું છે, પણ 1000 વર્ષનું છેટું પડ્યું હોય તો એવું લાગે. જ્યારે ઉપદેશ અંગીકાર કરવાનો જીવની યોગ્યતા અને પુરુષાર્થ કામ કરે ત્યારે એને એમ લાગે કે આ મને કહે છે, સીધું અત્યારે જ મને કહે છે, અને તેથી પણ મારા માટે જ લખાણો હશે. એમને લખવાનો વિકલ્પ આવ્યો છે એનું કારણ કે મારું હિત થવાનું હતું ને, એટલે વિકલ્પ આવ્યો. એમ જ આવે અંદરથી. તે ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણે વિચારવો. વિચારવો ને વિચારવો તથા આરાધવો, અમલીકરણ કરવું. ઉપાસવું, આરાધવું એટલે અમલીકરણ કરવું. અમલીકરણ કરવું એટલે એનો પુરુષાર્થ ચાલુ થઈ જવો જોઈએ. આમ જુઓ તો બહુ ટૂંકી વાત છે, બે જ સ્ટેજની વાત છે. એક સમજવું અને એક સમજીને એને એક્ઝિક્યુટ કરવું, અમલમાં મૂકવું, બસ બે જ વાત છે. સમજો એટલે નિર્ણય થઈ જાય, નિર્ણયનો અમલ કરવો, બસ એ અમલ કરવા માટે પુરુષાર્થ કરવો. આ માર્ગની સુંદરતા એ છે કે જે જીવ પ્રમાણિકપણે પુરુષાર્થ કરે એ નિષ્ફળ જતો નથી, ગેરેન્ટેડ સફળ થાય છે. અપવાદ ખાતર કોઈ નિષ્ફળ ગયો નથી, અનંતા સફળ થયા એમાં કોઈ અપવાદ ખાતર પણ નિષ્ફળ નથી, એવી વિશિષ્ટતા છે, એવી સગવડતા છે. બહારમાં તો તમે પુરુષાર્થ કરો તો સફળ થાવ ન થાવ એ તમારા હાથની વાત નથી, આ તો પોતાના હાથની વાત છે. કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, એવું સરસ વાત લીધી. કે જો જીવ સત્પુરુષની ઓળખાણ થઈ, ભલે નિરંતર યોગ ન રહે એવો પોતાનો પુણ્ય યોગ ન હોય, એ પુણ્ય યોગ માગે છે, એટલા પુણ્ય ન કર્યા હોય કે નિરંતર રહી શકે, તો પણ એ જો પ્રત્યક્ષ તુલ્ય ઉપદેશને પુરુષાર્થમાં મૂકે તો એને અપૂર્વ એવું સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. આમ ઘણા કહીએ છે કે અમારે તો ગોપાળુ દેવ અમારા હૃદયમાં પ્રત્યક્ષને પ્રગટ જ છે. પ્રત્યક્ષ સત્પુરુષની કોઈ વાર ચર્ચા ચાલે ને, એમ લેવાનું નથી, એમ લેવાનું, એમનો ઉપદેશ પ્રત્યક્ષ તુલ લેવો. એમનો વિયોગ જે અત્યારે છે એ એક હકીકત છે કે જે બદલી શકાય એવી નથી, એ હકીકતમાં ફેરફાર થઈ શકે એવું નથી. તો એ જે વિયોગ છે એનું જ્ઞાન જીવને કેવી રીતે પરિણામ આવે, કે એનું જ્ઞાન એમના વિરહમાં, વિરહની વેદનામાં પરિણામ આવે. શેમાં પરિણામ આવે? વિરહની વેદનામાં પરિણામ આવે. એ એનું પ્રેક્ટિકલ નોલેજ છે. એટલે કલ્પના કરી શકાય કે મારા હૃદયમાં પ્રગટ છે, મારા હૃદયમાં પ્રગટ છે, મારા હૃદયમાં પ્રગટ છે. નથી નથી એ વાત, તો હકીકત છે, એ કંઈ ફેરવી શકાય એવું નથી. ત્યારે એ હકીકતનું જ્ઞાન યથાર્થપણે થયું એ ક્યારે? એમનો વિયોગ ને વિરહ ચાલે ત્યારે. આ વાસ્તવિકતા છે. ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય લઈ લેવો, પણ એમનો વિયોગ છે એનું તો દુઃખ લાગવું જ જોઈએ, એમ છે. એ ભૂલ થઈ જાય છે ભાવુકતામાં, ઘણાને એ પ્રકારની ભૂલ થાય. પછી પ્રત્યક્ષ યોગ માટે એને ક્યારે પણ આકાંક્ષા કે પ્રત્યક્ષ યોગ માટે આતુરતા કે એની ખોજ પછી કાંઈ ન રહ્યું. અમારે તો અમારા હૃદયમાં પ્રગટ છે, કરી લીધી કલ્પના. એ પ્રત્યક્ષ યોગને નું મહત્વ શું છે, પ્રત્યક્ષતાનું મહત્વ શું છે એ સમજાયું નથી. બહુ મોટી વાત છે. પ્રત્યક્ષ હોવું એ બહુ મોટી વાત છે. હોવું ને નહીં હોવું એ તો મોટી જ વાત છે ને, સીધી વાત છે. માણસ સૂતો હોય અને પ્રાણ એમ ઊંઘમાં છૂટી ગયા હોય, કલ્પના કરે કે શું કરશે એટલે કંઈ આવી જાય છે એમ, ભલે કલ્પનામાં હોય પણ ખબર પડે કે નથી, કેવડું મોટું રિએક્શન આવે હે. છે ને નથીમાં એક્શન અને રિએક્શન બહુ ઓપોઝિટ છે. છતાં એ આખું એ ઓપોઝિશન જ ચાલ્યું જાય એ તો કલ્પના થઈ ગઈ ને, એવી વાત છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેવી છે, કે જે થવા દેતા પણ છેવટે તે ત્રણેય યોગથી રહી તેવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આટલું લાંબુ વચનામૃત છે. શું કહે છે કે આ એક દ્રઢ નિર્ધાર કરવા જેવો છે, દ્રઢ નિશ્ચય કરવા જેવો છે કે મારે જે કરવું છે મારા આત્મા આત્મકલ્યાણ થાય એ જ કરવું છે, એ સિવાય મારે બીજું કંઈ કરવું. પછી કરવું પડે એ બીજી વાત થઈ ગઈ. કરવું પડે એમાં પ્રેમ નથી, એ તો પરાણે પરાણે કરવું પડે, ન ચાલતા કરવું પડે છે. એક જગ્યાએ લખ્યું છે વ્યવહાર સંબંધે, યોગ્ય વ્યવહાર સંબંધેની વ્યાખ્યા કરી છે એમાં, કેવી કેવી વાતો આવી છે. ન ચાલતા કરવો પડે તે વ્યવહાર યોગ્ય સમજવો, ન ચાલતા કરવો પડે તે પોતાના રસે કરીને વ્યવહાર કરે તે યોગ્ય વ્યવહાર નથી, એમ ન ચાલતા કરવો પડે એ યોગ્ય વ્યવહાર છે. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં કેવી રીતે યોગ્યતા આપે છે, યથાર્થતા આપે છે, અનુભવ જ્ઞાન એ અનુભવ જ્ઞાન છે. અનુભવમાંથી નીકળેલા વચનો એની જાત જુદી છે, એનું નિમિત્તપણું પણ જુદું જ છે. એટલે સમ્યક દર્શનમાં કદી પણ જેને સમ્યક દર્શન અને આત્મજ્ઞાન ન હોય એનો ઉપદેશ કે એના વચનો નિમિત્ત ન થાય એવો અનાદિ અનંત સિદ્ધાંત છે, અથવા એવી અનાદિ અનંત વસ્તુ સ્થિતિ છે. જ્ઞાની પુરુષના વચનો જ નિમિત્ત થાય. આત્મા શબ્દ તો બે બોલે, પણ એકને બોલતી વખતે આત્મભાવ પ્રગટ થાય છે અને બીજાને અંધારું છે. આત્મા એટલે અંધારું, કાંઈ ખબર નથી કેવો છે, એનું સ્વરૂપ કેવું છે એ ખબર નથી. અને જેને જ્ઞાન છે એને જ્ઞાનમાં આત્મા ખડો થઈ જાય, એક આત્મા કહેતા જ આટલો મોટો ફેર છે. શબ્દ તો શબ્દ છે પણ ટોન જુદો હોય છે, એનો અંડરટોન આખો જુદો હોય છે, એમાં એ નિમિત્ત થાય છે. એ સિવાય બીજી વસ્તુ સ્થિતિ નથી. પાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિત. નાની ગુરુ સિવાય કોઈ પામે ન ભૂતો ન ભવિષ્ય, કોઈ દિવસ ન બને. શું કહે છે કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, તે જ અર્થે મન વચન કાયા ત્રિયોગ એટલે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ કરવી છે, એ સિવાય મારે પ્રવૃત્તિ કોઈ કરવાનો મારો અભિપ્રાય નથી. મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી, અભિપ્રાયને બદલવાની ભૂમિકા છે. મિથ્યા અભિપ્રાયો જે ઘડી રાખ્યા છે, સંગ્રહી રાખ્યા છે, એ બદલીને સાચા અભિપ્રાયો થાય એટલું જ, એટલી જ મર્યાદા મુમુક્ષુની ભૂમિકામાં થાય છે. પછી કોઈ ત્યાગી થઈ જાય પણ એથી કોઈ કોઈ એ ખરેખર ત્યાગ નથી. અભિપ્રાય બદલવો જોઈએ. એમાં આ અભિપ્રાય હોવો જોઈએ, જે કાંઈ કરવું છે તે આત્મકલ્યાણ અર્થે કરવું છે. અને તે જ અર્થે પ્રવૃત્તિ કરવી છે, બાકી કરવી પડે તો પરાણે વાત છે, ન ચાલતા કરવી પડે. એ ત્રણ યુગની પ્રવૃત્તિ વિકલ્પપૂર્વક થતી હોવાથી તે પ્રવૃત્તિને પણ સંકોચતા સંકોચતા, એટલે અલ્પ કરતા કરતા છેવટે ત્રણ યોગથી રહિત સ્થિતિ નિર્માણ પદ, જેમાં મન વચન કાયા ત્રણમાંથી એક યોગ હતો નથી. એવી સ્થિતિ ખરવા કરવાને અર્થે એ ક્ષય થાય, પ્રવૃત્તિ ક્ષય થાય એવો જ ઉપાય. પ્રમાદનો ત્યાગ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ, એટલે એની અપેક્ષા વૃત્તિઓનો ત્યાગ, એ મુખ્ય છે. એ બધામાં, ઘણા ત્યાગમાં આ ચાર વાત મુખ્ય છે મોક્ષની ભૂમિકામાં. જો આ ચાર દોષ ટાળવામાં આવે તો સત્સંગ સફળ થઈને નિર્વાણ પદ સુધીની લાઈન બંધાઈ જાય, લાઈન પડી જાય. આખી લાઈન પડી જાય એનો અર્થ એ છે કે જીવના પરિણામો આપોઆપ સ્વયમેવ ઓટોમેટિક આગળ આગળની ભૂમિકા ઉપર ચાલવા માંગે, અને આગળની ભૂમિકાનો પુરુષાર્થ એને આપોઆપ ચાલે. તે સત્સંગના યુગમાં જ કરવા. શું છે સત્સંગના યુગ? તે સત્સંગના યુગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. આ ચાર દોષ મટે એનું ઉપાસનું આરાધવું એ સત્સંગના યુગમાં ચાલુ રાખવું. એટલે શું કે વર્તમાનમાં આપણે સત્સંગ કરીએ છીએ તો આપણે આ પ્રકારના દોષો ટાળવા માટેના પ્રયત્નવાન હોવા જોઈએ. એને સમજવા, એને જાણવા, એને જોવા અને એને પરીક્ષણ કરવા. કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા. સત્સંગનો યોગ હોય ત્યારે અને સત્સંગનો વિયોગ હોય ત્યારે પણ પુરુષાર્થ છોડવાની વાત રહેતી નથી. માણસ વેપાર ધંધો કરે છે, ઓફિસ ટાઈમ ભલે ગવર્મેન્ટે ફિક્સ કર્યો હોય એ પ્રમાણે રાખે, પણ અંદરમાં ધંધા વેપારના વ્યવસાયની પ્રવૃત્તિના પરિણામોનો કંઈ ટાઈમ લિમિટ છે? હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠતા ઉઠતા થાય છે કે નથી થતા? હે, એ આખું પ્લેટફોર્મ બદલાઈ જવું જોઈએ. માણસને રસ હોય ધંધા વેપારનો તો સત્સંગમાં એને એ પાછા પરિણામ ચાલુ થઈ જાય, થોડી લક્ષ જાય, આ કામ બાકી છે, આ કામ આટલું જલ્દી આજે પૂરું કરવાનું છે, આટલું આમ થવું જોઈએ, આમ જ છે, આમ જ હાલવા માંડે. એ પ્લેટફોર્મ આખું બદલાઈ જવું જોઈએ એવી રીતે કે ધંધા વ્યવસાયમાં આ સત્સંગના પરિણામ ચાલવા માંડે. સત્સંગમાં ઓલા ચાલવાને બદલે ઓલી પ્રવૃત્તિમાં આ પરિણામ થવા માંડે, તત્વના વિચારો આવવા માંડે. ધાર્યું ન થાય પ્રવૃત્તિ કરતા કરતા, ધાર્યું ન પણ થાય ઈચ્છિતપણે કાર્ય અને પ્રવૃત્તિ ન થાય, તરત ખ્યાલ આવે વિકલ્પ અનુસાર કાર્ય થાય એ કોઈ વસ્તુના સ્વરૂપમાં નથી. ઊંધું પડે કરવા જાય કાંઈક ને થઈ જાય કાંઈક, મારા દોષે આ મારો ઉદય આવ્યો છે એમાં મારે કોઈનો દોષ જોવાનો રહેતો નથી. ધ્યાન લગાડવું હોય ત્યાં ઉદય તો પ્રયોગશાળા છે, ઉદય પોતે જ પ્રયોગશાળા બનાવી દેવી જોઈએ, ઉદયને જ પ્રયોગશાળા બનાવી જોઈએ. પછી અમે ઉદયમાં પડી ગયા ને કાંઈ યાદ ન રહ્યો એ વાત રહેતી નથી. નહીંતર હું કે સત્સંગ માટે તો બધે આમ સત્સંગ વખતે તો બહુ ભાવ આવે પણ પાછા ઉદયમાં ખોવાઈ જઈએ છે, એ સત્સંગમાં ભાવ આવ્યા જ નથી. ખરેખર કહેવાની વાત છે, ખરેખર સત્સંગમાં સરખાઈના રસવાળા ભાવ આવ્યા હોય તો ઉદયમાં એ પ્રયોગ કરીને લાગુ કર્યા વિના ઓટોમેટિક છે. એટલે સત્સંગના વિયોગમાં તો પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા, કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ સાધન છે. સત્સંગ યોગમાં હોય અને જીવને કાંઈ ભૂલ થતી હોય, વિચારવા ફેર થતું હોય, સમજવા ફેર થતું હોય તો નીકળી જાય. મોટો ફાયદો એ છે, સત્સંગનો મોટો ફાયદો એ છે કે પોતાની ભૂલ પોતાને નથી દેખાતી, ત્યારે તો ભૂલ થાય છે. જાણી જોઈને કોઈ ભૂલ ન કરે પણ પોતાની ભૂલ નથી દેખાતી ત્યારે તો ભૂલ થાય છે. પણ સત્સંગમાં નાની હોય કે બીજા મુમુક્ષ હોય એને ખ્યાલ આવી જાય છે કે આ જીવ આવી રીતે ભૂલ કરે છે, પોતાને ખ્યાલ ના આવે, બીજાને ખ્યાલ આવે તો એ મોટો ફાયદો છે. એ ભૂલ દર્શાવે અને એ ભૂલ કાઢવાની પ્રેરણા પણ મળે, ભૂલ મટાડવાની પ્રેરણા પણ સત્સંગના યોગમાં મળે છે. આ મોટો ફાયદો છે. ડાક્ટરે માંદો પડે ત્યારે બીજા ડાક્ટરને બોલાવે છે, નહીતર સ્ટેથોસ્કોપ કાને લગાવીને આમ આમ કરી શકે એ બીજાને જ બોલાવે, કેમ કે દેહાત્મ બુદ્ધિથી ફિલિંગમાં આવ્યો હોય એનું જજમેન્ટ સાચો ન આવે. કેમ કે એ ડાક્ટર ડાક્ટરની અવસ્થામાં ન રહ્યો, દર્દીની અવસ્થામાં રહ્યો, એટલા માટે. અને દર્દીએ ક્યારે ડાક્ટર થવું જોઈએ નહીં, જ્ઞાની છે એ ડાક્ટરના સ્થાને છે. સદગુરુ વૈદ સુદાન, અને મુમુક્ષુ છે એ દર્દી છે. દર્દી ડાક્ટરને ઓળખે છે, વિશ્વાસ કરે છે, પછી વિશ્વાસ કરે ને, ઓળખીને જ વિશ્વાસ કરે ને. એમ જે મુમુક્ષુ જ્ઞાનીને ઓળખે છે એના ઉપર વિશ્વાસ કરે છે અને પછી એની આજ્ઞા પ્રમાણે વર્તે છે. સ્વચ્છંદ મતાગ્રહ તુજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્ય કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિ શાસ્ત્રને 17મી ગાથા કહી છે આ પ્રમાણે. પહેલું સંકેત 17મી ગાથામાં કહ્યું, 751માં જે 3 સંકેત કહ્યા કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમે 3 સંકેત નીચે પ્રમાણે કહ્યા છે. સુભાગભાઈ કૃપાળદેવનું પેટ ખોલાવી નાખ્યું છે. આ એક જ્ઞાની ઉપરાંત મુમુક્ષુના ઉપકારનો વિષય છે. કૃપાળુ દેવનો આપણા ઉપર ઘણો ઉપકાર ગણાય પણ સુભાગભાઈનો ઓછો ન ગણાય. કેમ કે એમના પેટમાંથી રહસ્યભૂત વાતો બહાર કાઢવા કઢાવી નાખે એમણે. છું, ગુરુદેવ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા પ્રેક્ટિકલ સાઈડનો, કે ગાયના આંગમાં દૂધ ભરેલું હોય છે, દોવે ત્યારે દોવાની અમુક પદ્ધતિ હોય છે, અને કાંડામાં બળ હોય દોઈએ, કે બે હાથે આંચણે દોવે, પરિશ્રમ માગેવો વિષય છે. એ માંડલી બાય હોય ને, ત્યાં આમાંથી દૂધ ન કાઢીએ, કે દૂધ ખેંચીને કાઢવું પડે છે. હરખાયેલું દૂધ કાઢે પૂરેપૂરું, એમ પાત્ર મુમુક્ષુ હોય છે, એ જ્ઞાનીના હૃદય ખુલાવી નાખે. પેટમાં ઊંડાણમાં, પેટમાં એટલે ઊંડાણમાં જે વાતો પડી છે એ બુદ્ધિ કઢાવી નાખે, એની જિજ્ઞાસા એવી હોય છે. અધ્યાત્મનો વિષય, આત્મકલ્યાણનો વિષય ઊંડો અને ગંભીર છે. જેમ તળાવના પાણીની સપાટી એક સરખી દેખાય, પણ કાંઠેનું ઊંડાણ એ મધ્યનું ઊંડાણ નથી, એ તો અમને ઊંડો ઉતરેને જ ખબર પડે પગ મૂક્યા પછી, કાંઠે કેટલું ઊંડું છે અને આગળ જતા પાણી કેટલું ઊંડું છે. એવો તત્વનો વિષય એવો છે. જરા સુપાત્ર જીવોની જિજ્ઞાસાઓ જ્ઞાનીઓના હૃદયને ખોલે છે. આમ તો એવું થયું છે, જ્ઞાની એટલે કોણ અને જ્ઞાની એટલે શું, કે જેણે પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને અનુભવ જ્ઞાન પ્રગટ કર્યું છે કે હું સર્વજ્ઞ પરમાત્મા છું, એ જ્ઞાની છે. તો એને કેવળ જ્ઞાનની લબ્ધિ ત્યાં પ્રગટ થઈ છે. જ્ઞાની એટલે શું, જ્ઞાની એટલે શું, કે જેને કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ છે, બાકીની બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ એનાથી હેઠ છે. એટલે ગણધરદેવ જે 14 પૂર્વધારી છે, 11 અંગને 14 પૂર્વધારી એટલે 12 અંગધારી, એ ન્યાય જે કાઢે ને, એ ન્યાય ચતુર્થ ગુણ સ્થાનવાળા જ્ઞાની કાઢી શકે. એવું સ્વરૂપના નિર્વિકલ્પ અભેદ અનુભવ જ્ઞાન કાળે એવું અભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે કે જેમાંથી કોઈ પણ જાતનો ભેદ ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. બધા ભેદ પ્રભેદ જ્ઞાની વિચારીને બેઠા નથી હોતા, કાંઈ તો સામાન્ય જિજ્ઞાસામાંથી અહીંથી નીકળી જાય, પછી સામાન્ય જિજ્ઞાસા કઢાવે, લબ્ધિમાંથી ઉપયોગ થાય, લબ્ધિમાંથી ઉપયોગ થાય. એટલે જ્ઞાનીનો તો ઉપકાર છે, સમજાવવાની જરૂર નથી, પણ આવા જિજ્ઞાસુ જ્ઞાનીના પેટ ખોલાવનારા મુમુક્ષુ હોય તો એ પણ મુમુક્ષુ સમાજ ઉપર બહુ મોટો ઉપકાર કરી ગયા છે, એમ સમજવા યોગ્ય છે. શું કહે છે અહીંયા, કે પ્રત્યક્ષપણામાં તો જીવને કાંઈ ન્યૂનપણું એટલે દોષ થતો હોય, ખામી ઊભી થતી હોય, તો એનું નિવારણ કરવાનું સાધન છે પ્રત્યક્ષ સત્સંગ. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે, એ તો એ પોતાનું આત્મબળ હોય, પોતાનો એકલા છે પુરુષાર્થ કરતો હોય, એને તો ત્યાં બીજું કોઈ મદદ કરનાર બહારમાં છે નહીં, અંદરમાં એનો પુરુષાર્થ જેટલો કામ કરે એટલું કામ થાય છે. જો તે આત્મબળ સત્સંગમાં ઉત્પન્ન થયેલું એવું આત્મબળ એટલે પુરુષાર્થ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, આચરે નહીં. આચરવામાં થતા પ્રમાદને થોડે નહીં. જો પ્રમાદ ઉપર તો ધોકા જ માર્યા છે, એ પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે એટલે અનંતકાળે પણ જીવનું કલ્યાણ થાય નહીં. ગામ આવી વાત છે. એટલે બહુ સ્પષ્ટ વાત કરી કે સત્સંગથી જે બોધ પ્રાપ્ત થયો હોય તેનું અનુસરણ અને અમલીકરણ અને આચરણ ન થાય તો તે નિરર્થક છે. એ પ્રાપ્ત થયેલા બોધનું કોઈ સાર્થકપણું જોવામાં આવતું નથી. એટલે એમ કહીને એમ કહ્યું કે આ કોઈ લુખા તત્વજ્ઞાનનો વિષય નથી, શુષ્ક જ્ઞાનનો આ વિષય નથી. લુખું એટલે શુષ્ક. આ તો ભાવના સહિતના જ્ઞાનવાળાની વાત છે. 693 પત્રમાં કૃપાળુજી આગળ કહેશે, પરમ અવગાઢ દશા પાયમાં પહેલા જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાન છે. એ ભાવનાની પરમ અવગાઢ દશા જોઈએ. ભાવના સહિત જ જ્ઞાનની પ્રવૃત્તિ થવી જોઈએ. ભાવના વિનાનું શુષ્ક જ્ઞાન પ્રછંદમાં લઈ જાય, નિશ્ચયાભાસમાં લઈ જાય ચોક્કસ. એટલે એમ કે છે કે ભાવનાવાળો તો અનુસરણમાં જ આવે, આચરણમાં જ આવે, અને ભાવના વિના શુષ્ક જ્ઞાનની વાત કરનારા હોય તો બીજાને ખબર પડી જાય કે આ બધી વાતો કરે છે, આચરણમાં કાંઈ મૂકતા નથી. અને ઓલો તો અમલીકરણમાં આવવા જ નો પ્રયત્નમાં જ હોય, પ્રયત્ન કોઈ અંશે કરે જ નહીં એમ ન બને. કોઈ અંશે પણ એનો પ્રયત્ન ચાલતો હોવો જોઈએ. ભાવનાને રાગમાં ફેર શું? તો આ તો ફેર છે. વિકલ્પ ખાલી થાય, રાગ ખાલી થાય, મારે આત્મકલ્યાણ કરવું છે, અને ભાવના થાય એમાં ફેર શું? કે ભાવના પ્રયત્ન સહિત હોય, રાગમાં પ્રયત્ન નથી. ઊંટો પ્રયત્ન એમને મળીએ, ઊંધો પ્રયત્ન એમને મળીએ, આ તો ફરક છે. શું કહે છે કે અનુસરે નહીં, આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને એટલે શિથિલતાને છોડે નહીં, એટલે અરુચિમાં રહે તો કોઈ દિવસ પણ જીવનું કલ્યાણ થાય નહીં. એમ 13 પેરેગ્રાફમાં આ વિષય એમણે પૂરો કર્યા પછી આખો આશય આ પત્રનો એમણે એક વાક્યમાં પાછો છેલ્લે ટોટલ મારીને કીધો, ઉપસંહાર કર્યો છે. હવે છેલ્લી 2.25 લીટીમાં ઉપસંહાર કર્યો છે કે સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો. શું વાત કરી? કે જ્ઞાનીના માર્ગનો જે ઉપદેશ છે એને એમાં અહીંયા સંક્ષેપમાં કયો છે. વિસ્તાર કરવા બેસીએ તો એક ગ્રંથ તૈયાર કરવો પડે, પુસ્તક તૈયાર થાય. અહીં સંક્ષેપમાં વાત કરી, 13 મુદ્દા છે. શેની વાત કરી? જ્ઞાનીના માર્ગની વાત કરી છે. જ્ઞાનીનો માર્ગ કહો કે તીર્થંકર દેવનો માર્ગ કહો, માર્ગ એક જ છે. જ્ઞાનીનો માર્ગ કહેવા પાછળ આશય એ છે કે તીર્થંકરના નામે જે સંપ્રદાયો ચાલે છે જૈનના ફિરકા બધા, એમાં તીર્થંકરનો એટલે જ્ઞાનીનો માર્ગ રહ્યો નથી. માટે બોલે કે અમે મહાવીર સ્વામીને માની, બોલે કે અમે મહાવીર સ્વામીને અમારા પાસના ભગવાન છે, તો અમારા પાસના ભગવાન છે. પણ એ માર્ગે ચાલ્યા, એ માર્ગે જ્ઞાનીઓ ચાલે છે. સંપ્રદાયમાં તો સાપ ગયા ને લીસોટા રહ્યા જેવું થયું છે. વિકૃતિ આવી ગઈ. અંતિમ તીર્થાધિનાથ મહાવીર સ્વામીને 2500 વર્ષ ઉપરાંત થઈ ગયા નિર્વાણ પધાર્યા. એ 2500 વર્ષમાં ડાઉનફોલ ઘણો આવ્યો, જૈન ધર્મનો ડાઉનફોલ ઘણો આવ્યો. અનેક વિકૃતિઓએ પગ પેસારો કર્યો અંદર. એટલે વર્તમાન સંપ્રદાય એ ભગવાનના ધર્મનું સ્વરૂપ ન રહ્યું, તીર્થંકર દેવના ધર્મનું સ્વરૂપ ન રહ્યું, પણ વિકૃતિનું સ્વરૂપ રહ્યું. જે જ્ઞાનીઓ થયા અને થશે એ મૂળ માર્ગને સ્પર્શે છે. તીર્થંકર દેવના મૂળ માર્ગને સ્પર્શે છે, મૂળ માર્ગને પ્રકાશે છે, અને તેથી એ સંપ્રદાયથી જુદા પડે છે. એ જુદા પડે છે માટે માર્ગની વાત એવી રીતે એમણે કહી છે કે જ્ઞાનીના માર્ગને ના આશ્રયને ઉપદેશનારા, આશ્રયને ઉપદેશનારા, માર્ગનો આશ્રય કરવો એટલે અવલંબન લેવું, એ જ માર્ગે ચાલવું ને બીજું અવલંબન લેવું ને એનો જ આશ્રય કરવો ને બીજો આશ્રય કરવો નહીં. એ પ્રકારે આ વાક્ય ઉપદેશે છે કે મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામે કરવા યોગ્ય છે. આનું પરિણમન કરવું જોઈએ, સમજી લેવું એમને, વિચારી લેવું એમને, એનું પરિણમન કરી લેવા જેવું છે કે જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. અમે તો અમારા આત્મગુણ માટે પાછા લખ્યા છે, આત્મ સ્વભાવને વિશેષ પ્રગટ કરવા માટે લખ્યા છે. મુમુક્ષ હોય તો પરિણમન કરવા યોગ્ય છે, પણ અમે પણ એમને એમ લુખી વાત કરી નથી. અમારો સ્વભાવ વિશેષ પ્રગટ થવા કહેવાય છે. એ રીતે એમને સત્સંગનો વિષય અનેક પડકારથી આ પત્રની અંદર બહુ સુંદર રીતે પ્રતિપાદન કર્યો છે. જીવ આટલું જો અંગીકાર કરી શકે જેટલું કીધું છે એટલું બીજી વાતની જરૂર રહેશે.
Thank you.